રૂપિયાનું દાન આપી અને કઈ સર્જન કરી શકે. જરૂરિયાત તો બધાને છે, પણ તું નથી તો આપે ક્યાંથી? પણ મોટી વ્યક્તિ આવીશ, એનું સ્વાગત થયું છે. વિનય વિવેકી સમાજને જ્યારે જોશે અને વાપરવાનું મન થશે અને એ 5 રૂપિયા વાપરશે, જેને કારણે ભવ્ય નિર્માણ થશે. નિર્માણને અવલંબન કરી ઘણા બધાનો લાભ મળશે. એક ફાયદો. બીજા નંબરમાં માનો કે મોટી વ્યક્તિને તમે નિસ્વીકારો, એને એમ લાગશે કે આ ઘડાયા વિનાનો સમાજ છે. એ ક્યારેય પણ સમાજની અંદર ભળવા પ્રયાસ નહીં કરે, દૂર રહેશે. એનો કોઈ લાભ પ્રાપ્ત નહીં થાય, એનો ધનનો ઉપયોગ નહીં થાય, અને પછી નિર્માણ કરવા માટે નાના માણસોની પાછળ પડવું પડશે અને એને બળજબરીથી કહેવું પડે તારે 1000 રૂપિયા તો આપવા જ પડશે, તારે 2000 તો આપવા જ પડશે, અને ગળે ટીંગાઈ જવું પડશે. અને નાના માણસને 2000 રૂપિયા આપવા પડે, ને 2000 આપ્યા પછી 3 મહિનાને કળ ન ઉતરે, અને એકવાર 2000 લીધા પછી ખબર પડે ફરીવાર આ 2000 રૂપિયા લેવા આવ્યો તો એ બાથરૂમમાં ગીરી જાય, અને ઘરવાળાને કહી દેજો બાર ગામ ગયા. આ પોઝિશન નિર્માણ થાય, નાના માણસ ઉપર બહુ બોદરેશન આવી જાય, એ સહન ન કરી શકે. પણ મોટી વ્યક્તિ જો આવકારવામાં આવે છે, એના અવલંબન કરી નાના માણસો પરનો ભાર ઉઠી જશે, જેથી કરી સમાજમાં વધારે ભળશે, કાર્યમાં ભળશે, અને એને પણ પૂરો લાભ પ્રાપ્ત થશે. બીજો લાભ છે. ત્રીજા નંબરમાં મોટી વ્યક્તિ જો સમાજની અંદર ભળશે, આવા કાર્યની અંદર જો ભળશે, અને મોટી વ્યક્તિનું ધન આદિક જો વપરાશે, એના ધનનો સદવ્યય થશે, એના ધનનો સદવ્યય થશે. પહેલો લાભ નાના માણસોને થયો, અને ધનનો જો સદવ્યય થશે, એના ધનનો સદવ્યય થશે, તો બાકીનું વધેલું ધન નિર્ગુણ બની જશે, અને નિર્ગુણ ધનનો ઉપયોગ પોતાના વ્યવહાર કાર્યની અંદર કરશે તો એ પણ સદમતી જાગશે, એનો પુત્ર પરિવાર પાછળનો તમામ પરિવાર મહાન ગુણિયલ થશે, એટલે ધનાઢ્ય લોકોને પણ ફાયદો થશે. અને ભક્તજનો, સત્સંગની અંદર શરૂઆતમાં નાનો માણસ આવે કે મોટો માણસ આવે, બંનેના હેતુ સત્સંગની અંદર પ્રવેશ કરતી વખતે અલગ હોય છે. સત્સંગ કર્યા પછી હેતુ બદલી જતા હોય છે. યાદ રાખજો, નાનામાં નાની વ્યક્તિ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એનો હેતુ કેવો હોય ખબર? એનો હેતુ એવો હોય છે કે મેં સાંભળ્યો છે કે સ્વામિનારાયણના આશ્રિત થાય, સ્વામિનારાયણની ઘેરે જો જાય તો સ્વામિનારાયણના આશ્રિત થતાની સાથે આપણે રૂપિયાવાળા થઈ જાય, આવું એને સાંભળ્યું હોય છે, અને ભગવાન સ્વામિનારાયણ વચન આપ્યું છે. એટલે નાનો માણસ એટલા માટે સત્સંગમાં આવતો હોય છે. આપણે સત્સંગમાં જાશું, આપણું પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણ માગી લેશે, આપણે રૂપિયાવાળા થશું. નાનો માણસ રૂપિયાવાળો થવા માટે આવતો હોય છે. પ્રારંભ કાળ તો એનો રૂપિયાવાળો થવા માટે આવ્યા હોય છે, પણ પોઝિશન પાછળથી એવી સર્જાય છે. એ જ્યારે સત્સંગમાં આવે છે અને સત્સંગ સાંભળતા સાંભળતા જગત બધું નાશવંત મનાવવા માંડે, જગતના પદાર્થ નાશવંત મનાવવા માંડે, પછી મનમાં એમ થઈ જાય કે ના, રૂપિયા મળે તો શું, ન મળે તો શું, આ ભગવાન જે મળ્યા છે છૂટી ન જાય. અને પછી એના હૃદયમાં આનંદ વ્યતીત થવા લાગે છે. પછી આ લોકનું સંપત્તિ ધન મળે કે ન મળે એને ખરખરો રહેતો નથી. સત્સંગમાં આવ્યો ત્યારે હેતુ આ લોકની સંપત્તિનો હોય છે, પણ સત્સંગમાં આવ્યા પછી સત્સંગ કરતા કરતા હેતુ બદલી જાય છે, અને હેતુ પરમાત્માની પ્રસન્નતા મુક્તિનો બંધાઈ જાય છે. મોટેલો માણસ પણ સત્સંગમાં જ્યારે આવે, પ્રથમવાર જ્યારે આવ્યો હોય ત્યારે એનો હેતુ પણ એવો હોય, આપણી સ્ટેટિક્સ, આપણું જે સ્ટેટસ છે જળવાવું જોઈએ, આપણે ક્યાંક જાય ત્યારે આપણું સન્માન થવું જોઈએ, પ્રથમ કાળે એનો એવો હોય છે. અને એનું સન્માન જો ન થાય તો ફરીવાર એ દેખાય પણ નહીં. પ્રથમ કાળ એનો એવો હોય છે, પણ સત્સંગમાં આવ્યા પછી, સત્સંગ કર્યા પછી, ભગવાન ઓળખાણા પછી એનું જીવન પણ અતિ સરળ થઈ જાય, અતિ સરળ થઈ જાય, એટલું એનું જીવન સરળ થઈ જતું હોય છે. પછી એને કોઈ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, પછી તેને મનાય જાય છે, હું તો મારા ઠાકરને માટે આવું છું, હું તો મારી મુક્તિને માટે આવું છું. પછી માનને જોતો હોતો નથી, અપમાનને જોતો હોતો નથી, પછી એનો પણ હેતુ બદલી જવાતો હોય છે. પ્રથમ હેતુ એનું સમાન ન હોય, પણ પાછળથી એનો હેતુ પણ મુક્તિનો થઈ જાય છે. માટે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 62મા વચનામૃતમાં કહે, અવશ્યમેવ સભાની અંદર કોઈ મોટેરો માણસ આવે, એનું સ્વાગત કરવું, એને ભૂલાવો, એને આગળ બેસાડવા. અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે આ લોકની અંદર વ્યવસ્થા બતાવી છે, અદ્ભુત વિનય વિવેક બતાવ્યો, અદ્ભુત વ્યવહારિકતા બતાવી છે. અને સ્વામી વાતમાં એ પણ લખ્યું, સ્વામી કે વ્યવહાર પણ શીખ્યો જોઈએ, વ્યવહાર કરતા ન આવડે ને તોય બહુ મોટું દુઃખ થાય, એ પણ શીખ્યો જોઈએ. તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ રૂડા કાર્યો થાય છે, સામાજિક પ્રવૃત્તિઓ થાય, ધાર્મિક પ્રવૃત્તિઓ થાય, એ બહુ સરળતાથી થાય છે. એનું કારણ હોય ને તો મધ્યનું 62મું વચનામૃત છે, એનું અનુસંધાન સંતોએ રાખ્યું છે, જેને અવલંબન કરી અન ભક્તજનો બહુ સરળતાથી કાર્ય થાય. અને પછી તો એકવાર સત્સંગમાં આવ્યા પછી, સત્સંગ ઓળખાણા પછી, ગરીબ હોય કે અમીર હોય, બધાનો લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા મુક્તિ બની જાય છે. પછી અબજોપતિ માણસ હોય ને તોય પણ બહુ સરળ થઈ જાય છે. આજથી લગભગ 17-18 વર્ષ પહેલાં મુંબઈમાં આપણી પારણ હતી, માધોબાગમાં વસઈ મંદિરને લાભાર્થે. અમારો ઉતારો જેની ઘેરે હતો 1000 કરોડનો માલિક હતો. કેટલા? એક હજાર કરોડ નો માલિક, એની ઘેર ઉતારો હતો. એ વખતે એને 10 કરોડ નો ફ્લેટ લીધેલો. ઉતારો અમારો ત્યાં હતો. અમે બેઠા, થોડી વાર થઈ એટલે ભગતે સામે બેઠા. અમારે એક સ્વામી કહે, જોજો ભગત, આમાં કે વાસના ન રે, નહીતર ભૂત થવું પડશે. ભાઈ સાધુ તો કહી દે, સાધુ ને કોની હાડી બાર કહો છે. જોજો આમાં કે વાસના ન રે, નહીતર ભૂત થવું પડશે. અને ત્યારે ભગતના મોઢામાં બહુ સરસ શબ્દ નીકળ્યા. એ ભગત કે, સ્વામી તમારી વાત બહુ સાચી છે, તમારી જેવા સંતો મળ્યા છે એટલે આમાં કોઈ જગ્યાએ પ્રીતિ રહેવા પામી નથી. જો સંતો ન મળ્યા હોત તો તમારી સામે બેઠો બેઠો સત્સંગ ન કરતો હોત, હું ક્લબમાં બેઠો હોત. સ્વામી તમે સંતો મળ્યા છે માટે હવે આ 1000 કરોડનો માલિક છું, પણ એનો કેફ લઈશ માત્ર નથી, હવે તો કેફ ભગવાન સ્વામિનારાયણનો છે અને ભગવાન સ્વામિનારાયણના કેફે જીવું છું. સ્વામી હવે જગતનો બધો જ કેફ ઉતરી ગયો છે. માટે ભગવાન સ્વામિનારાયણ કે, એ સીધું થોડું થઈ જાય, ભલામણ ઇન્જેક્શન કોઈને મારવું ને તો પહેલા પેલું ઘસવું પડે અને પછી ઇન્જેક્શન મારે તો વાંધો ન આવે. એમ ભગવાન સ્વામિનારાયણ કે, પ્રારંભ કાળ તો એવો જ હોય છે, પણ પછી જેમ જેમ સત્સંગ ઓળખાતો જાય, જેમ જેમ સત્સંગ ઓળખાતો જાય, પછી તેને ભગવાનનું ધ્યેય સ્વરૂપ મનાઈ જાય છે, ભગવાનનો સર્વે સર્વ મનાઈ જાય છે. ભગવાન છે એનું મન પછી ક્યાંય રાચતું હતું નથી. માટે ભગવાનના ભક્તો, અદ્ભુતતા ભગવાન સ્વામિનારાયણ જે બતાવે છે મહાલૌકિક છે. આજે કાજી સભામાં આવ્યા છે તો તમે કલ્પના કરો, અનંત કરોડો બ્રહ્માંડના માલિક હોવા છતાંય પણ કાજીને આગળ બેસાડ્યા છે, સ્વાગત કર્યું, પધારો કાજી, પધારો, કેમ છો, આનંદમાં. કાજીએ કહ્યું છે, કૃપાનાથ આપની કૃપાથી ખૂબ આનંદમાં છીએ, પણ અમે એવું સાંભળ્યું છે કે તમે બધાને પોતપોતાના ઈષ્ટ સ્વરૂપના દર્શન કરાવો છો, તો અમારા પર દયા કરો, અમારા ઈષ્ટદેવના અમને દર્શન કરાવો, અમને અમારા પૈગંબરોના દર્શન કરાવો. અને આટલા શબ્દ સાંભળતા ભગવાન શ્રી હરિએ મંદ હાસ્ય કરતા કરતા કીધું, કાજી કાજી દેખે મેરે સામને. જ્યાં કાજીએ ભગવાન સ્વામિનારાયણની સામે જોયું અને સામે જોતાની સાથે સમાધિ લાગી છે, 88,000 પૈગંબરો ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા હોય, આ દિવ્ય દર્શન થયા છે. અને આ દર્શન થતાની સાથે કાજીને ભગવાન શ્રીહરિનો પૂર્ણ નિશ્ચય થયો છે. અને નિશ્ચય થતાની સાથે ફરીવાર પોતાના રાજ્યમાં જાય અને વજ્રુદ્દીનને વાત કરી, વજ્રુદ્દીન આ ભૂમંડળ ઉપર ખુદાનો અવતાર થઈ ચૂક્યો છે. વજ્રુદ્દીન સ્વયં ભગવાન સ્વામિનારાયણને મળવા આવ્યા છે. વજ્રુદ્દીને ભગવાન સ્વામિનારાયણનું શરણાગત પણ સ્વીકાર્યું છે. ભક્તજનો, ભગવાન શ્રીહરિના સમકાલીન સમયમાં ઘણા બધા મુસ્લિમ ભક્તો ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. સરદારમાં ઘણા ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત મુસ્લિમ ભક્તો હતા. બુદા કમાનગર, કરીમભાઈ, હુસેનભાઈ, બધા ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. અરે ગોંડલનો ઇતિહાસ તો યાદ કરો, ભગવાન ભજવાનો બધાને અધિકાર છે. એવું નહીં માનતા ભગવાન ભજવાને માટે હિન્દુનો અધિકાર છે, મુસ્લિમનો નથી, બ્રાહ્મણનો, ક્ષત્રિયો, વૈશ્યનો છે, શુદ્રનો નથી, બધાનો સરખો અધિકાર છે. યાદ રાખજો, ભગવાન કોઈના નથી, ભજે એના ભગવાન. સમજાય છે? ભજે એના ભગવાન, મારે એની તલવાર, ભજે એના ભગવાન. તલવારનું ઠૂઠું કેડે રાખીને કદાચ 12 મહિના સુધી ફરી ફરી કરતો હોય, આટા મારતો હોય, પણ આમને સામને કોઈની સાથે જપાજપી થાય, ઓનલાઈન હામે વાળો એ ના મ્યાનમાં તલવાર ખેંચી લે, તો તલવાર કોની? હાચવી એની કે જેના હાથમાં ગઈ એની? મારે એની તલવાર, ભજે એના ભગવાન. કોઈ એવો દાવો ન કરી શકે ભગવાન મારા છે અને હું જ રાખી શકું, હું જ ભજી શકું, બધાને અધિકાર છે. ગોંડલનો ઇતિહાસ યાદ કરો, રૌજી કરીને એક મુસ્લિમ ભક્ત. ભક્તો આપણને શું પ્રાપ્તિ થઈ છે જરાક યાદ કરો. આપણી પ્રાપ્તિ કોઈ સામાન્ય નથી, ભગવાન સ્વામિનારાયણ જે મળ્યા છે, મહાલૌકિક પ્રભુની પ્રાપ્તિ થઈ છે. રૌજી મુસ્લિમ હતો પણ ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત બન્યો. પછી મુસ્લિમ લોકો એને નાતબારો મૂકી દીધો, તમારી આરે નહીં, અને પછી તો હિન્દુની બેળો રે અને પરમાત્માનો અનન્ય ભાવથી ભજન કરે. એનો અંત સમય આવ્યો, સ્વયં ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, બોલીને તેડી ગયા છે. એમ રૌજીને ધામમાં લઈ જાય છે. રૌજી ધામમાં ગયો. રૌજી તો ધામમાં ગયા પછી બધા ભક્તોએ મુસ્લિમ લોકોને સમાચાર આપ્યા, રૌજીએ દેહ છોડી દીધો છે, માટે હવે એની દેહની ક્રિયા થતી હોય તમે કરી નાખો. ત્યારે પહેલા બધા કહે, એ રૌજી તો બગડી ગયો હતો. આ દુનિયામાં કોણ કોને બગડેલા કેમ સમજે છે ને કેમ સુધરેલા સમજે, એ જ વાત સમજાતી નથી. એ બગડી ગયો હતો, બોલો. અને એ મુસલમાન મટી ગયો હતો, હિન્દુ થઈ ગયો હતો, માટે એની પાસે અમારે કોઈ સંબંધ નથી, તમારે જે કરવું એ કરો. ત્યારે ભક્તો કે, તો પછી આપણે કરીને નાખી બધી ક્રિયા. અને રૌજી મુસ્લિમ હોવા છતાં એનો અગ્નિ સંસ્કાર કર્યો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, ઘટના એવી ઘટી, સ્મશાનમાં જે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, બાજુમાં એક વડલાનું મોટો વૃક્ષ, એમાં હજારો ભૂતાવળ રહેતી હતી. એમાંથી કેટલીક ભૂતાવળ બહાર ગયેલી, કેટલીક ભૂતાવળ વિદ્યમાન હતી. પણ રવજીને જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો અને એમાંથી જે તાપ અને ધુમાડો જે નીકળ્યો, એ વડલાના ઉપરથી જે પ્રસાર થયો, વડલાના ઉપરથી ધુમાડો પ્રસાર થયો તો અંદર રહેનારી તમામ ભૂતાવળ એ ભૂત યોનિને છોડી છોડી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી બધી બદ્રિક આશ્રમ ભેળી થઈ ગઈ. કલ્પના કરો ભગવાનના ભક્તનો મહિમા. આ બાજુ પેલી ભૂતાવળ સાંજ પડતા પાછી આવી, પણ પોતાને એકે સગા સંબંધી જોયા નહીં, વિચાર કરવા લાગ્યા બધા ગયા ક્યાં. તો એક દૂર બેઠો બેઠો ભૂત જોતો હતો. એણે કીધું, સાંભળો, પેલી જે રખિયા પડી છે ને એને સળગવામાં આવ્યો અને એમાંથી જે ધુમાડો નીકળતો હતો અને ધુમાડો નીકળે આ વડલાના ઉપરથી પ્રસાર થતો હતો, એ વખતે બધા દિવ્ય સ્વરૂપ ધારણ કરી કરી ક્યાંક જતા હતા. આવું મેં જોયું. એમાં ભૂતમાં બે પ્રકારના ભૂત આવે, દૈવી ને આસુરી. યાદ રાખજો, માણસ જ બે પ્રકારના હોય એમ નહીં, ભૂતે બે પ્રકારના હોય. ક્યારેક માણસ બહુ સારો હોય, ભગવાનનો ભક્ત પણ હોય, સારા કાર્યો પણ કર્યા હોય, પણ મરતા મરતા કંઈક વાસના રહી જાય અને ભૂત થવું પડે. ભક્તો, મોક્ષ કરવો કઈ સરળ વાત નથી. સતત સાવધાન, સતત સાવધાન. ભગવાનનો ભક્ત રખે ને કઈક વાસના રહી ગઈ હોય, ભૂત થવું પડ્યું હોય, એને જ્ઞાન ન જાય, એને ખબર હોય કે ભગવાનના ભજનમાં આટલી કચાશ રહી ગઈ જેને ઓલંબન કરીને ફેર પડી ગયો. એટલે જયારે પેલા ભૂતો જે આવ્યા એ લોકોનો વાત કરી, એમાં જે દૈવી હતા એને નક્કી કર્યું કે જરૂર આ જેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે આત્મા કોઈ સામાન્ય નહીં હોય, એના અવલંબને કરીને આ બધાની મુક્તિ થઈ છે. બાકીની વધેલી ભૂતાવળને કીધું, સાંભળો, જેના ધુમાડામાં તાકાત હોય કે પાપી આત્માની મુક્તિ કરી નાખે એની રાખમાં તાકાત, આપણે આમાં આળો ટોકે અને રાખમાં આળોટ્યા છે. અને જેટલી જેટલી ભૂતાવળ રાખમાં આળોટતી ગઈ, તમામ દેહને છોડી છોડી દિવ્ય સ્વરૂપને ધારણ કરી કરી અને બદ્રિક આશ્રમ ભેળી થઈ ગઈ છે એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. ભક્તો, મોક્ષ ક્યારેક બહુ ગહન હોય છે, ક્યારેક આવો લાભ મળી જાય ત્યારે સરળતાથી પણ મોક્ષની બાબતમાં મેદાન મારી જવાય છે. ભગવાનને ભજવાનો બધાને અધિકાર છે, બધાએ ભગવાનને એકાંતિક ભક્ત થઈ શકે એ પોઝિશન છે. સુરત મુનિ કે પ્રતાપશી વજ્રદિન ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત બન્યા છે. ભગવાન શ્રીહરિને વિનંતી કરી, કૃપાનાથ માલિક, આપ અહીંયા પધાર્યા છો તો 4 મહિના સુધી અહીંયા જ રોકાવ, આ સ્થાનને છોડીને ક્યાંય જવાનું નથી. એના પ્રેમને આધીન બનીને ભગવાન શ્રી 4 મહિના સુધી માંગરોળમાં રોકાયા છે. અને પ્રતાપશી માંગરોળમાં રહેતા થકા ભગવાન શ્રી હરિએ સંત 1859નો જબરજસ્ત જન્માષ્ટમીનો મોટો મહોત્સવ કરાવ્યો છે. અને રાત્રે પારણ્યામાં બાલકૃષ્ણને ઝુલાવતા હોય અદભુત ઐશ્વર્ય દેખાડ્યું. થોડી વાર પારણ્યામાં બાલકૃષ્ણ દેખાય, થોડી વાર ભગવાન શ્રીહરિ દેખાય, થોડી વાર બાલકૃષ્ણ દેખાય, થોડી વાર ભગવાન શ્રીહરિ દેખાય. હજારો લોકોને હા પડી ગયે છે, આ ભૂમંડળ ઉપર ભગવાનનો અવતાર થઈ ચુક્યો છે. પ્રતાપશી 9મીનો દિવસ આવ્યો છે. ભગવાન શ્રીહરિ બહુ મોટી સભા ભરીને બેઠા. ભક્તો, તમારે કાંઈ પ્રશ્ન પૂછો હોય તો પૂછો, અમે તમને ઉત્તર આપશું. એ જ વખતે મૂળજી બ્રહ્મચારી પ્રશ્ન કર્યો, કૃપાનાથ, અમારું આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો અમને ઉત્તર આપો. આત્યંતિક કલ્યાણ એટલે જેને પામ્યા પછી કશું જ પામવાનું બાકી ન રહે, આત્યંતિક કલ્યાણ કહેવાય. કૃપાનાથ, અમારું આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો આપ અમને ઉત્તર આપો. અને ભગવાન શ્રીહરિ હવે અદભુત જ્ઞાન આપવા માટે તૈયાર થયા છે. એને કહેવાય છે નારાયણ ગીતાની કથા. બહુ દિવ્ય કથા છે, પણ થોડી કઠણ છે, અદભુત ઉપદેશ છે. એ પ્રમાણે કરીએ કે ન કરીએ, સાંભળીએ તો ખરા. આજે સાંભળ્યું છે તો કાલે એ પ્રમાણે કરવાનું મન થાય, સાંભળ્યું હશે ક્યારેક મન થાય. આખા દાડાને દિનચર્યા ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. હે ભક્તજનો, જેને મુક્તિ જોતી હોય, જેને મરીન મને પામવું હોય એવા ભક્તજનો સાંભળો. શૃણવંતુ મામ કહાસરે પુરુષાયુષિતસ્તથા, મારા આશરે પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, ત્યાગી ગૃહી તમામ સાંભળો. પ્રભાત કાળથી બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહર અંતિમે, આપણને તો પહેલા શ્લોકમાં જ બોલ્ડ કરી નાખ્યા. બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય, ભગવાન શ્રી હરિ કે મારો આશ્રિત બ્રાહ્મ મુહૂર્તમાં જાગે. બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય તેનો ઉત્તર પણ કર્યો, નિશાયા પ્રહર અંતિમે, રાત્રિનો છેલ્લો પહોર એ બ્રાહ્મ મુહૂર્ત સમજવું. છેલ્લો પહોર કોને કહેવાય તો 3 થી 6 વાગ્યાનો ગાળો એ છેલ્લો પહોર કહેવાય. 3 વાગ્યા નિકટમાં જેટલું જગા એટલું શ્રેષ્ઠ, 6 વાગ્યા નિકટમાં જેટલું જગા એટલું કનિષ્ઠ, અને 6 વાગ્યા પછી જગાને શું કહેવું એ કે આપણને ખબર નથી. બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય, બ્રાહ્મ મુહૂર્તમાં જાગું, અને જાગીને પછી શું કરું તો કે પથારે બેસીને થોડી વાર ભગવાનનું ધ્યાન કરવું. એક દાદા મને કહેતા, મને કહે સર હું તો રોજ 3 વાગ્યા જાગું છું. કે બહુ સારું દાદા, રોજ 3 વાગે મને કે આ 3 વાગે હું તો જાગી જ જાઉં. કે મેં કે જાગીને શું કરો, ધ્યાન કરો? તો કે ના, એમનો બેહું. મેં કે હાવ બેઠા જ રહો. મને કે ના ભાઈ, એમ તો બેઠા બેઠા બીડી પીવું કે? આહા, હુતા રહેજો દેવતા, હુતા રહેજો. બ્રાહ્મ મુહૂર્ત થાય, બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને જાગીને પછી પથારી બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરવું, અને ધ્યાન કર્યા પછી પથારીનો ત્યાગ કરવો, અને ભગવાન શ્રી હરિ કે સ્નાનમ ચ દ્વિધામ પૂજામ અકૃત્વા પ્રત્યમ હરે સર્વે અન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતા. અને પછી સ્નાન કરવા માટે જવું. ભગવાન શ્રી હરિ કે જો કે આ જગતમાંથી ધીમે 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 કરતા સદાચાર વિલીન થવા લાગ્યો છે, એટલે બધું ગમશે નહીં, પણ હું તો કહી જ દેવાનો, તમે કરો કે ન કરો. ભગવાન શ્રી હરિ કે પ્રથમ લેટ્રિન ગયા પછી 17 ફેરી હાથ ધોવે, 10 ફેરી ડાબો હાથ, 2 હાથને ભેળા કરીને 7 ફેરી, 17 ફેરી હાથ ધોવે, 3 ફેરી પગના તળિયા ધોવે, અને ત્યારબાદ દાંતન કરે. દાંતન ન કરતા ન કદાચ બ્રશ કરતા હોય, ટૂથપેસ્ટ વાપરતા હોય, તો ભગવાનના ભક્તો કથાને સાંભળ્યા પછી નક્કી કરજો વેજીટેરિયન ટૂથપેસ્ટ વાપરજો. બાકી બીજા બધા એમાં હાડક્યાનો ભૂકો આવે છે. સવારના પહોરમાં તમે મોઢામાં આટક્યાનો ભૂકો નાખશો, પછી ક્યાંથી વિચારો હારા થવાના? કહો માટે જોજો, ઘણા બધા પ્રકારની ટૂથપેસ્ટો મળે છે જે વેજીટેરિયન હોય છે. આ કથાને સાંભળ્યા પછી અડધી થયું તો અડધી ફેંકી દેજો, જાગ્યા નથી સવાર. ભગવાન શ્રી હરિ કહે, અને ત્યારબાદ સ્નાન કરે, પણ સ્નાન કરે ને ત્યારે પરમાત્માના નામને યાદ કરતો કરતો સ્નાન કરે. સ્વામિનારાયણ 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 આચાર્ય મારને યાદ કરે, સંતોને યાદ કરે, ઘેલાને યાદ કરે, અરે તીર્થ સ્થાનોને યાદ કરે, એ સંભાળતા સંભાળતા સ્નાન કરે. અને સંભાળતા સંભાળતા જો સ્નાન કરે છે તો એ સાચું સ્નાન છે, એ વિના મૂંગે મૂંગે જો સ્નાન કરે તો ભગવાન શ્રી હરિ કહે જળથી નહીં લોહીથી સ્નાન કરી રહ્યો છે, એ પવિત્ર થવાને બદલે અધિક અપવિત્ર થશે. માટે ભગવાનને સંભાળતા સંભાળતા સ્નાન કરવું. હાબુ ઘસતા ઘસતા કરતા હશો, પણ ભેગું ભેગું સ્વામિનારાયણ 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 કરતું જાવ. અને આને બહુ ઘસઘસ નહીં કરતા, આમાં કઈ બહુ ફેરફાર નહીં થાય. આખા કાચો કલર છે, આ તો પાકો કલર કરીને ઠાકોરજી મોકલ્યો હોય. કેટલાય લોકોએ 1000 રૂપિયાના સાબુ ઘસી કાઢ્યા, છના બગાડી નાખ્યા, તોય પણ આટલો ફેરફાર નીકળ્યો, એ જેવું છે એવું નહીં રહે. માટે શરીરની શુદ્ધિ કરતા આત્મા શુદ્ધિ ઉપર વધારે વજન આપો ભગવાનના ભક્તો. ભલા માણસો તમે સ્નાન કરવામાં અડધો અડધો પોણો પોણો કલાક કાઢી નાખો, એને બદલે એમાં ઉતાવળ કરીને પછી પૂજામાં સમય કાઢો. પૂજાની વાત કરીએ ને તો કે સમય સમય નથી મળતો, નો ટાઈમ. હું કામ ટાઈમ નથી મળતો? કારણ કે નાવામાં પોણો કલાક નીકળી ગયો. એમાં થોડીક શોર્ટકટ કરીને ભગવાનના ભક્તો પૂજામાં સમય કાઢો. આ તમે જે કાંઈ ઉપલું કરજો બધું દેહનું છે, અને દેહનું સુખ બધું અહીંયા જ પડ્યું રહ્યું, અને દેહ છૂટતાની સાથે બધું છૂટી જશે. આત્મા શ્રેયનું ભગવાનના ભક્તો થોડુંક વિચારો. ભગવાન શ્રી હરિ કે સ્નાન કરી દ્વિધામ પૂજામાં કૃત્વા પ્રત્યમ હરે, પછી 2 પ્રકારની પૂજા કરે. તમારા મનમાં થશે 2 પ્રકારની પૂજા એટલે? એક બેઠા બેઠા ને બીજી બુફે. હવે લોકો બુફે પૂજા કરતા થઈ ગયા છે, બુફે જમણ વાર તો કર્યું. ભગવાનના ભક્તો બુફે પૂજા કદી નહીં કરો, બેસીને પૂજા કરો. પણ 2 પ્રકારની પૂજામાં એક માનસી પૂજા અને બીજી પ્રત્યક્ષ પૂજા. સ્નાન કર્યા પછી એક ધોતી પહેરવી, એક ઓઢવી. પણ યાદ રાખજો, ધોતી જે પહેરવી રેશમની પહેરવી, સુતરાવ નહીં ચાલે. સુતરાવ જો તમે પહેરશો તો યાદ રાખજો કેડ ઉપરથી એકવાર ઉતરે પછી અપવિત્ર ગણાય. પછી ફરી વાર જો પહેરવી હોય તો ધોવી પડે. અને શાસ્ત્રોનો મત છે પૂજાની ધોતી જાતે ધોવી પડે, સ્ત્રી ભક્તોની ધોયેલી ન ચાલે. એમાં આત્મનિવેદીપણું છે, એટલા માટે જાતે ધોતી ધોવી પડે, સ્ત્રી ભક્તોની ધોયેલી ન ચાલે. એટલે કાં તો રોજ તમારે ધોઈ નાખવી, અને રોજ ધોવાની જો તમારી હિંમત ન હોય તો પછી રેશમની ધોતી પહેરવી, એને ધોવી ન પડે. ધોવી ન પડે મીન્સ રોજ, હો ભાઈ 15 દાડે મહિને ધોજો પાછા, નહીં તો પછી મસોતા જેવી કરી નાખશે. અને કોઈ કહે છે એ ભલા માણા તારા આ પૂજાનું ધોધ્યું તો જો કેટલું ગંદુ છે, ત્યારે કહે છે બોલમાં બોલમાં એ ન ધોવાય સ્વામી ના પાડે, ગોળીઓ ગોળીઓ અમારી ઉપર આવવા દેશો. રોજ ન ધોવું પડે, સૂત્ર આવશે તો રોજ ધોવું પડશે. એક રેશમની ધોતી પહેરવીને એક ઓઢવી, અને પછી પૂજા કરવા માટે બેસવું. ત્યારે ભાષ્યમાં બહુ સ્પષ્ટ વાત લખી કે ગરમ આસન ઉપર બેસવું, ઉન્ના આસન ઉપર બેસવું, રેશમના આસન ઉપર બેસવું, પણ સૂત્રાવાસન ઉપર બેસીને કોઈ દી પૂજા ન કરવી. સૂત્રાવાસન ઉપર બેસીને જે પૂજા કરે એ ગમે તેટલો દાખલો કરે તો ક્યારેય એના જીવનમાંથી ગરીબી હટતી નથી, આખી જિંદગી કંગાળ ને કંગાળ રહે છે. માટે જે ભક્તો સૂત્રાવાસન રાખતા હોય એ બદલાઈ નાખજો, ઉન્ના આસન કરી નાખજો જો સુખી થવું હોય તો. અને પછી આસન ઉપર બેસી પ્રથમ 3 ફેરી આચમન કરવું. આચમન એટલા માટે કરવાનું, આચમન કરવાથી પૂજા કરવા જ્યારે બેસીએ ત્યારે દેહ પવિત્ર થવો જોઈએ. પણ કોઈ જગ્યાએ એવો પગ પડી ગયો હોય, દેહ અપવિત્ર થયો હોય, આચમન કરવાથી દેહની શુદ્ધિ થાય છે. એ અશુદ્ધિ નિવારણ માટે પ્રથમ આચમન કરવું અને પછી તિલક ચાંદલો કરો કપાળમાં, હૃદયમાં, બે બાહુ ઉપર. કપાળમાં તિલક ચાંદલાનો હેતુ એવો છે, તિલક એ ભગવાનના ચરણારવિંદની નિશાની છે, ચાંદલો એ લક્ષ્મીજીની નિશાની છે. ભગવાનના ચરણારવિંદ કપાળમાં પડશે તને સદમતી રહેશે, જેથી કરીને મોક્ષના પથે તું ગતિ કરી શકીશ. અને ચાંદલો એ લક્ષ્મીજીની નિશાની છે, તારું પ્રારબ્ધ નબળું હશે અને કદાચ તારા જીવની અંદર કંગાલ પણ લખેલું હશે તો આપણે અટકી જશે. એટલા માટે તિલક ચાંદલો કરો હૃદયમાં, મારા પ્રભુ બી રાજે છે એને તિલક ચાંદલો કરી આપું છું. બે બાહુ ઉપર તિલક ચાંદલો કરો, જેથી કરીને આ હાથે કરીને નબળા કામ કદી જિંદગીમાં ન થાય. અને ત્યારબાદ ફરી વાર ત્રણ ફેરી આચમન કરવું. ફરીને એટલા માટે કરવાનું કારણ કે અમદાવાદના બીજા વચનામૃતમાં લખ્યું કે જ્યારે દેવની પૂજા કરીએ, માને ભગવાનની પૂજા કરીએ, ત્યારે જીવન સંપૂર્ણ પવિત્ર હોવું જોઈએ. એક પણ ગાઢ સંકલ્પ ઉઠવો ન જોઈએ, તો જ આપણે પૂજા કરવા માટે અધિકારી બનીએ. પણ મન તો મરકટ જેવું છે, ક્યારેક સ્થિર હોય, ક્યારેક સંકલ્પ વિકલ્પ કરે તો એનો દોષ લાગે. એ દોષના નિવારણ અર્થે બીજી ફેરી આચમન કરવું. બીજી ફેરી આચમન કર્યા પછી માનસિક પૂજા કરવી. સાંજે ઠાકોરજીને સુવડાવ્યા હોય, જગાડીએ, ઠાકોરજીને સ્નાન કરાવીએ. સ્નાન કર્યા પછી સુંદર વસ્ત્રથી શરીરને લૂછીએ, ઉનાળો હોય તો ઠંડા જળથી, શિયાળો હોય તો ગરમ જળથી સ્નાન કરાવીએ. અને પછી ઠાકોરજીની આરતી ઉતારી, વિધવિધ ભોજન ઠાકોરજીને કરાવીએ, નાસ્તા પાણી કરાવીએ, સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવીએ, હૃદયરૂપી સિંહાસનની અંદર પ્રભુ બિરાજમાન થાય, પ્રભુની શણગાર આરતી ઉતારીને પછી પ્રભુના દર્શન કરીએ. આવી માનસિક પૂજા કરીએ. માનસિક પૂજા પૂર્ણ થયા પછી આંખ ખોલી સ્વરૂપને પધરાવી આવાહન મંત્ર બોલવો. આવાહન મંત્ર ન આવડતો તો હે કૃપાનાથ, હું આપનું પૂજન કરવા માટે તૈયાર થયો છું, આપ મારી પૂજામાં બિરાજમાન થાઓ, એમ પરમાત્માને પ્રાર્થના કરી. અને પછી ઓછામાં ઓછી પાંચ માળા કરવી, અગિયાર જેવી શ્રદ્ધા. ઉભા ઉભા બે માળા કરવી, પ્રદક્ષિણા કરતા કરતા બે માળા કરવી. અને પ્રદક્ષિણા કર્યા પછી છ દંડવટ કરી, સાતમા દંડવટે પ્રભુને પ્રાર્થના કરવી, કૃપાનાથ કાંઈક મારા જીવનમાં ભૂલ થયો હોય આપ રાજી રહેજો, મારા ગુનાને માફ કરજો. પછી નિસ્થાને બેસી બે ગુરુમંત્રની માળા કરીએ, ઓછામાં ઓછી બે માળા કરવી, એક ન ચાલે. પણ યાદ રાખજો, ગુરુમંત્રની માળા એ જ કરી શકે જેણે પરમ પૂજ્ય આચાર્યજી મહારાજની પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો હોય. એ સ્ત્રી ભક્ત ગુરુમંત્રની માળા કરી શકે જેમણે પરમ પૂજ્ય માતુશ્રીની પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો હોય, એ અધિકારી છે. તમારા મનમાં થશે તો સારું થયું, ન લીધો માળા ફેરવી મટી ને, તો એના માટે શિક્ષાપત્રીનો 41મો શ્લોક આડો આવશે. ભગવાન સ્વામિનારાયણ કે જ્યાં સુધી મારા આચાર્યની પાસેથી મંત્ર પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી પૂજા કરવાને માટે અધિકારી જ નથી થતો, પછી જ અધિકાર પ્રાપ્ત થાય છે પૂજા કરવાનો. માટે અવશ્ય મેં તમામે ગુરુમંત્રને પ્રાપ્ત કર્યો જોઈએ. ગુરુમંત્રની માળા કર્યા પછી ભગવાનના ભક્તો વિસર્જન મંત્ર, ઠાકોરજીને થાળ ધરાવી અને વિસર્જન મંત્ર કરી ઠાકોરજીને વિદાય આપી અને પછીથી શિક્ષાપત્રીના 5 કે 11 શ્લોકો વાંચી અને પૂજા વિધિ પૂર્ણ કરી ઉભા થઈ ઘરમાં જે ઠાકોરજી બિરાજમાન હોય એને દંડ પ્રણામ કરી ઘરના સદસ્યોને જય સ્વામિનારાયણ કરી અને પછી નાસ્તા પાણી કરવા. પણ નાસ્તા પાણીમાં પણ ભગવાન શ્રી હરિએ પાછો આદેશ આપ્યો, હે ભક્તજનો, રસા શક્તિ ન કર્તવ્ય સર્વે સર્વત્ર સર્વદા. મારા આશ્રિતો કદી રસનાને આધીન ન બનો, કારણ કે રસનાને આધીન બનશો પછી મારી આજ્ઞા નહીં પડી શકે. રસનાને આધીન બનશો પછી લસણ વિનાનું શાક ભાવશે નહીં, લસણ નાખ્યા વિનાના ઢેબરા ઢોકળા ભાવશે નહીં. તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી લસણ ડુંગળી નહીં ખાવાની વસ્તુ તમે ખાતા થશો, માટે જિંદગીમાં તમે રસનાને આધીન બનશો નહીં. અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસ કોઈ રાખ્યો, રહે રસા સ્વાદ નિવાસ નાય તો તે કીડા તે રસના જ થાય. માટે હે ભક્તો, તમે રસનાને આધીન નહીં બનશો, જિંદગીમાં કોઈ પ્રકારનું વ્યસન નહીં રાખશો, કુટેવ નહીં રાખશો. જો કે આમાંથી કોઈને વ્યસન નહીં હોય, ઘણા ઘરે મૂક્યા છે અને ઘણા ઘણા વાટ જોઈ રહ્યા છે કે મૂકી દેવા છે યુવાનો, બાકી રહી ગયેલા બધા લાઈનમાં આવી જજો. વ્યસન હું જ ખબર છે, ભૂત છે, ભૂત ભૂત વળી ગયા પછી કેમ કોઈ રીતે જાય નહીં, હેરાન કરે એમ. વ્યસન પણ માણસની ભૂતની જેમ વળગે, કોઈ રીતે ન જાય. આ 9 દાડા સુધી આપણે ડાકલા ઉગાડશું ને ત્યારે માણ જાહે, પણ ખબરદાર બનજો, પછી પવિત્ર જીવન જીવવા માંડજો. ભૂત એના શરીરમાં પ્રવેશ કરે અપવિત્ર પણ દેખાય, ભૂતને કાઢ્યા પછી જો આવવા ન દેવું તેવી વ્યક્તિ જો પવિત્ર રહેવા માંડે તો ભૂત આવે નહીં, એમ તમને પણ આદેશ આપું છું. 9 દાડા ડાકલા વાગે અને વ્યસનરૂપી ભૂત ભાગી જાય પછી પવિત્ર રીતે જીવન જીવજો. રોજ મંદિરે જાજો, દિવસમાં 1 વાર 2 વાર વચનામૃત વાંચજો અને નિત્ય એવો ક્રમ રાખજો ઠાકોરજી ને પાંચ માળા તો કરવી કરવી ને કરવી, સારો સંગ રાખો, આવું જો તમે પવિત્ર જીવન રાખશો તો ગયેલા ભૂત જિંદગી પાછા નહીં આવે. અને ગયેલું ભૂત આવે ને તો તરત આવે, પાંચ પંદર દીમાં, એક બે વર્ષે પાછું ન આવે. એટલે થોડા દાડા ખૂબ ખટકો રાખજો એટલે ભૂત વયું જાહે, અને ભૂત જાશે નવી સુંદર આદતો પડી જશે, જીવન દિવ્ય બની જશે. હે ભક્તજનો, જન્માષ્ટમી આદિ મહોત્સવો કરજો, સત્શાસ્ત્ર ના તો વેશની બની જાજો. સત્શાસ્ત્રો સાંભળ્યા વિના અને કહ્યા વિના રહી ન શકાય. હે ભક્તજનો, એ વેશની બનજો. પણ ભગવાન સ્વામિનારાયણ કે યાદ રાખો, સત્શાસ્ત્રો જો સાંભળવા હોય તો સત્શાસ્ત્રાણી સર્વાણી શ્રવ્યાણિ સુધીઓ મુખાત ન તંત શત્રુ દગ્ધસ્ય હરે ભક્તસ્ય કરહિચી. બહુ અદભુત વાત બતાવી મહારાજ કે ક્યારેય પણ સત્શાસ્ત્રોને અસત પુરુષના મોઢા થકી સાંભળશો નહીં, સત્પુરુષના મોઢા થકી સાંભળજો. કામ ક્રોધ લોભાદિકથી જેનું અંતકરણ ખરડાઈ ગયેલું છે એના મોઢા થકી ક્યારેય પણ કથા વાર્તા સાંભળશો નહીં. અને જાતે કહીને પાછો પુરુષ હોય એના મોઢાથી કથા વાર્તા સાંભળજો. યુક્તાયા નિમેહી સર્વેહી પ્રાપ્તયા બ્રહ્મણે સ્થિતમ અપિ સ્ત્રિયા મુખાનેવ જ્ઞાનમ શ્રવ્યમ ન પુરુષૈહી. અદભુત વાત બતાવી ભગવાન શ્રી હરિ કે હે ભક્તજનો, તમામ નિયમ યુક્ત યાદ રાખજો, તમામ નિયમ યુક્ત હોય અને બ્રહ્મ સ્થિતિને પામેલી નારી હોય તો પણ નારીના મોઢા થકી જિંદગીમાં કદી કથા સાંભળશો નહીં. ભક્તજનો, આજ તો જગતમાં આભ ફાટ્યું છે, બધે ક્યાંથી ગળું મારવાનું, એટલે એની ચિંતા છોડો પણ આપણે ખટકો રાખજો. અમારા દાદા ગુરુ કહેતા, આખી ગંજી સળગી હોય ને આખી ગંજી, આપણી પાસે ઘડોક પાણી હોય ને તો એ ગંજીને ઠારવા માટે ઘડો પાણી બગાડી ન નાખાય, પણ ગંજી જ્યારે સળગતી હોય ને ત્યારે જેટલા પૂળા ન સળગ્યા હોય એટલાને ખેંચીને દૂર ફેંકી દેવા તેટલા બચી જાય. આજે ગંજી સળગી થાય, શાસ્ત્રની મર્યાદાની છોડે ધાડે આજ લોકો ઉલ્લંઘન કરીને મર્યાદા લોપી રહ્યા છે, એટલે બધાને ક્યાં કહેવા જશું. પણ આપણે સાવધાન બની જાય, ક્યારે સ્ત્રીના મોઢા થકી કથા વાર્તા સાંભળીએ નહીં. ભગવાન શ્રી હરિ કે હે ભક્તજનો, સદૈવને માટે આજ્ઞાનું પાલન કરશો. જોકે આમાં ચોખોટ કરી દઉં, એક ભગતને મેં આ કથા કીધી પછી ઉતારો પર આવ્યા, મને કે સ્વામી નિયમ તમે આપો અને પાછા બંધારણ તમે જ કરો. શું થયું? મને કે તમે જ નિયમ આપ્યો તો વચરામૃત વાંચવું હતું સાંભળવું, તો સ્વામી ત્રણ મહિના નિયમ પાળતો હતો, હવે છોકરો ભણવા જતો, હું અભણ છું, ઘરનું માણા વાંચતો તું સાંભળતો હતો, હવે તમે પાછી મનાઈ કરી સ્ત્રીના મોઢા થકી સાંભળ્યું, હવે મારે શું કરવાનું? પછી એને સમજાવ્યા, ભલા માણસ, પર નારીના મોઢા થકી સાંભળવાની મનાય છે, પોતાની પત્નીના મોઢા થકી કોઈ બાદ નથી, પોતાની માતુશ્રીના મોઢા થકી સાંભળવામાં કોઈ બાદ નથી, પોતાની બહેનો અને બેઠી બેઠી વાંચ્યોને સાંભળવામાં કોઈ બાદ નથી, પર નારીના મોઢા થકી ન સાંભળવી. અહીંયા બ્રહ્મચર્યની સાથે સંબંધ છે. બાકી તો નાનું બાળક હોય ને તેને સંસ્કાર દેનારી માં જ હોય, અને માતા જ્યારે સંસ્કાર આપે ને ત્યારે જ બાળક મહાન બને. ભગવાનના ભક્તો, તમે લખો હોય ત્યાં લખી લેજો, એ જ બાળક મહાન બનશે જેની માં મહાન હશે. તમે લખો હોય ત્યાં લખજો, એ જ પુરુષ મહાન બની શકે જેની માં મહાન હોય. જેની માં મહાન હોય બાળક કદી મહાન ન બની શકે, કારણ કે પ્રથમ સંસ્કાર તો માની પાસેથી પ્રાપ્ત થશે. તમે ઇતિહાસમાં દ્રષ્ટિ નાખશો તો હૃદય હા પાડશે, જેની માં મહાન હતી એનું સંતાન મહાન બન્યું છે. અરે હિરણ્યકશ્યપની ઘેરે પ્રહલાદ ક્યારે બની શકે? હિરણ્યકશ્યપની ઘેરે જન્મ ધારણ કર્યા પછી પ્રહલાદ જેવા ભક્ત ત્યારે નિર્માણ થયા છે એની માં કયાધુ મહાન હતી. ઉતાન પાદની ઘેરે ધ્રુવ જેવા મહાન ભક્ત બન્યા એનું કોઈ જો કારણ હોય તેની માં નીતિ મહાન હતી. અને સત્યના પ્રયોગો વાંચો, ફરીવાર યાદ અપાવું. ગાંધીજીને એક બહુ અદભુત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ગાંધી તમને મહાત્મા કોણે બનાવ્યા? અને ગાંધીજી ઉત્તર એવો લખ્યો છે, મને મહાત્મા મારી માએ બનાવ્યો, મને મહાત્મા મારી માએ બનાવ્યો. ગાંધીજીએ લખ્યું છે, હું જ્યારે વિલાયતની અંદર વિદ્યા અભ્યાસ કરવા જતો હતો ત્યારે મારી માએ મને પાસે બેસાડીને કહ્યું હતું, બેટા તું વિદ્યા અભ્યાસ કરવાને માટે વિલાયત જા છો, પણ યાદ રાખજે જિંદગીમાં કદી દારૂ પીશ નહીં, માઉસ ખાશ નહીં, વ્યભિચારને માર્ગે જાઈશ નહીં. અને ગાંધીજી એવું લખે છે, ઘણી ફેરે એવા પ્રસંગો બન્યા કે ત્રણેય વસ્તુની અંદર ફેર પડી જાય એમ હતો, પરંતુ એ વખતે મને મારી માના શબ્દો યાદ આવતા હતા, જેને લઈને ત્રણ વસ્તુ ન લેવાનો અને ત્રણ વસ્તુમાં ન લેવાનો માટે હું મહાત્મા બન્યો છું, માટે કહું છું મને મારી માએ મહાત્મા બનાવ્યો.